પવિત્ર કેવી રીતે થયા અને પવિત્ર થવું હોય તો કેવી રીતે થવાય. તીર્થ જેમ પવિત્ર છે દરેક માણસ ની અંદર, દરેક વ્યક્તિના વિચારમાં હોય કે તીર્થ પવિત્ર છે, ચાલો તીર્થે જઈશું, સ્નાન કરી પવિત્ર થઈશું. અને તીર્થનું આહવાન કરવામાં આવે, ભલે તીર્થે ન જઈએ પણ ઘરમાં જ સ્નાન કરવા બેઠા આવીએ અને જયારે પાણી ઉપર રેડીએ ત્યારે મંત્રની સાથે આહવાન કરીએ, ગંગા યમુના સરસ્વતી નર્મદા કાવેરી કૃષ્ણ બધા જ આવી જાય. સાધુ સંમત અસ, આ સજ્જનોનો મત છે કે મનની અંદર આપણી ધારણા, જેમ અષ્ટાંગ યોગની અંદર ધારણા કરવામાં આવે છે એટલે મનની દ્રઢતા અને મનની અંદરનો રહ્યો સંકલ્પ જે હોય, સંકલ્પને દ્રઢ કરવામાં આવે તો એ સંકલ્પ ફળીભૂત થાય. એટલે સદભાવપૂર્વક ભક્તિભાવપૂર્વક દરેક તીર્થનું સ્મરણ કરીએ, આહવાન કરીએ અને આહવાન કરીને એનાથી સ્નાન કરતા પણ આપણી વૃત્તિઓ, આપણું મન એ બધા જ એ પવિત્ર તીર્થોની સાથે, એના સ્મરણ થતાની સાથે એ પણ પવિત્ર થાય છે. અને એટલે એટલા માટે કહ્યું શુદ્ધ ભયવ, શુદ્ધ સો ભયવ, ભગવાન સ્વયં તીર્થ તો છે જ. અને એ તીર્થનું બીજા તીર્થોનું પણ સ્મરણ કર્યું, સ્નાન કરી લીધું, બધી વિધિ કરી લીધી કે એ વિધિ બધી જ મહાપુરુષોના આદેશથી મૂકવામાં આવેલી છે. અને એની સાથે ભળીને પોતે પવિત્ર થયા છે. પવિત્ર થવું એટલે જે મહાપુરુષોએ પોતાના ચિત્તને સ્થિર શાંત કર્યું હોય, પવિત્ર કર્યું હોય બેસીને સાધન ભજન જપથી, બસ એ જ ભાવથી અને એવી જ રીતે હું પણ મારા મનને શુદ્ધ કરી લઉં. આ છે સાધુ સંમત અસ તીરથ આહવાહન જસ. સજ્જનો દ્વારા જેને માન્ય રાખવામાં આવેલું છે એવું તીર્થનું આહવાહન, અને એ આહવાહન વડે પોતે શુદ્ધ થયા અને એ રીતે બધી જ વિધિ કરીને શ્રદ્ધાપૂર્વક, કારણ આગલે દિવસે બધાએ નિરાજલ રહ્યા, ઉપવાસ જલ વગર કર્યો, એ રીતે પણ ઉપવાસથી તપસ્યાથી તિતિક્ષાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. બહુ ભોગોથી નહીં, બહુ ખાનપાનથી નહીં, જ્યાં પ્રસંગ હોય ત્યાં ખાવા પીવાની ઉજાણી જ હોય, એમાં સાત્વિકતાની જરૂર નથી. પણ જ્યાં યજ્ઞ આગાદિક કરવાના હોય ત્યાં ઉપવાસ ફલાહાર, કેમ કે અંતઃકરણની શુદ્ધિ. અને લગ્નમાં પણ જોજો, જેની શાસ્ત્રોક્ત લગ્ન ધર્મ વિધિ કરાવવાની છે એમને ઉપવાસ કરવાના, કેમ કે પોતે સંયમ મારે, સદાચાર મારે, પવિત્ર રહે. અને એટલા માટે કહ્યું સાધુ સંમત અસ, જે શાસ્ત્ર થી સંમત છે અને જે વિધિ કરવી જોઈએ. ઉપવાસ કરે છે કેમ એ તો ખબર નથી, કરાવતા હોય તે પરાણે કરાવે, પણ એની પાછળનો હેતુ લક્ષ્ય આ છે કે શુદ્ધિ માટે, મન શુદ્ધિ. ઉપવાસ કરવાનો કોઈ પણ ધર્મ વિધિ ની અંદર તેની પાછળનું રહસ્ય આ છે કે તમે પવિત્ર રહો જે ધર્મવિધિ થાય તે વખતે. અને એટલા માટે બે દિવસ સુધી આ વિધિ ચાલી અને બે દિવસ, અને ત્યાર પછીથી ભગવાને ગુરુ મહારાજ ની આગળ સૌની પરિસ્થિતિ વ્યક્ત કરી, કારણ ભગવાન સૌમાં છે એટલે સૌની જવાબદારી અત્યારે ચિત્રકૂટ ઉપર ભગવાનની છે. એટલે ભગવાને પ્રેમથી ગુરુ મહારાજ વશિષ્ઠજીને કહ્યું,
નાથ ભોગ સબ નિપટ દુખાની.
હે નાથ, ગુરુદેવ કહીએ સ્વામી કહીએ, તો આ બધા જ અત્યારે ખૂબ દુખી છે, ચાલીને આવ્યા છે, થાકેલા છે, અને ખાવા પીવાનું શું રસ્તામાં, ફળ ફૂલ. એટલા માટે આ બધા અયોધ્યાથી અહીંયા ચાલીને આવેલા બધા ખૂબ દુખી છે.
કંદમૂળ ફળ અંબુ આહારી,
ક્યાં કંદમૂળ ખાધા છે, અંબુ એટલે જળ પાણી, જાંબુ નહીં, પાછા આગળ જલ અગાડી તો જાંબુ થઈ જાય, અંબુ માત્ર જલ, એકલું પાણી પીને. અને આ પ્રમાણે સૌએ ઉપવાસ અને વ્રત કર્યા છે, એ બધા જ અત્યારે ભૂખ્યા તો છે જ અને દુખી પણ છે. અને આ બધાની સાથે દેખી મોહી ફલ સમજ, આ બધાને દુખી જોઈને, ભૂખ્યા તરસ્યા જોઈને મારો એક એક પલકારો યુગ સમાન જાય છે. ભગવાન જગન્નાથજી કોઈ ભૂખ્યાનું મોઢું જોતા નથી, જગન્નાથજી મજાવ ને, એટલે એટલી બધી છૂટ દરેકને પ્રસાદ મળ્યા જ કરે, મળ્યા જ કરે. અને ત્યાં એટલા માટે એનો માન્યતા છે કે ભગવાન ક્યારે કોઈનું ભૂખ્યાનું મોઢું જોતા નથી. તો એ ભગવાન અહિયાં પણ પોતાની એ વાત બતાવી દીધી કે જુઓ ને બધા ભૂખ્યા છે, ભગવાનથી એ ભૂખનું દુઃખ, બધાના ભૂખનું દુઃખ પોતે જોઈ શકતા નથી. અને એટલા માટે કહ્યું કે આ બધાની પરિસ્થિતિ તો જુઓ, મારાથી સહન નથી થતું. એટલા માટે આ બધા આવ્યા છો, મળી ચુક્યા છો, અને એ જુઓ હજુ તો મળવાની પ્રક્રિયા પૂરી થઈ, બધું વિધિ વિધાન કર્યું, ઉત્તર ક્રિયા કરી, અને હવે બધા પાછા જાઓ. ભગવાને આવી બાબતો બે જગ્યાએ બતાવી. આ બધા કેટલા પ્રેમથી ભગવાનને મનાવવા, પાછા લઈ જવા માટે આવ્યા છે. અને તરત જ ભગવાને આજ્ઞા કરી, બધા જ આપ સહિત બધા જ પાછા અયોધ્યામાં પધારો. રાજ્યાભિષેક થઈ રહ્યા પછીથી બધા લંકાથી છેક અયોધ્યા પધાર્યા. અને અયોધ્યામાં રાજ્યાભિષેક થયો ત્યારે ભગવાને બોલે, અબગ્રહ જાઓ સખા સબ, ઓ બધા જાઓ. આ બે જગ્યાએ ભગવાને કુલી સૌ ચાહી કઠોર અતિ, ઘરમાં કોઈક વડીલ માણસ જયારે કઠોર થાય, કડક થાય, ત્યારે બધાને અજુગતું લાગે, નારાજ થાય કે કેમ આમ કહેતા હશે. બસ એ વ્યવહાર ભગવાને આખા માણસમાં આ બે જગ્યાએ કર્યો. ચાલો બધા જાઓ, હવે મહારાજ આમ કેમ કહેતા હશે, અમે આવ્યા છીએ. ભગવાને મુરલી વગાડી યમુનાને કિનારે, બધા જ દોડી આવ્યા. એ નાદ બ્રહ્મ હતો, એની અંદર આત્માનો ઉદ્ગાર હતો કે બધાને બોલાવ્યા ને આવકે ઘેર જાઓ, કેમ આવ્યા છો. તો આમ ઘણી વાર વ્યવહાર ઉચિત ન હોય એવી બાબત રજૂ થાય ત્યારે બધાને શું લાગે. બસ અહિયાં આ બધું પતિવ્યોની સાથે જ ભગવાન કે છે, સબ સમેત પુરધાર્ય પાવ, હવે આ બધા જ અયોધ્યાજી પાછા પધારો. અને હું અહિયાં આગાડી અને મારે કોઈ ક્લેશ નથી, કોઈ દુઃખ નથી, હું અહીંયા આગળી સ્વર્ગના રાજાની માફક રહીશ અને રહું છું. કેટલો સરળ ભાવ, તમે બધા દુઃખી ના થશો. ઘર છોડીને બહાર નીકળો, ભલે મહેમાન થઈને કોકને ઘેર ગયા હો અથવા સારામાં સારી હોટલમાં પૈસા ખર્ચીને ઉતર્યા હો, પણ ઘર જેવી સુવિધા, થોડીક અડચણ હોય તો ખરી જ. તો એટલે ભગવાને કહ્યું કે તમે ઘર છોડીને આવ્યા છો, બધી સુવિધાઓ છોડીને જાઓ ઘેર પહોંચી જઈ અને આ સુવિધાઓને પાછી અપનાવી લો, કે દુખી ના થવાય. અહીંયા જંગલમાં ખાવા પડે તો કંદમૂલ ફળ, અને કશું ના મળે તો આ નદીના એકલા પાણી. એટલે ઘરમાં જે સુવિધાઓ છે ને, એ સુવિધાઓ માટે જઈ અને તમારા પૂરમાં ઘરમાં બધા જઈને પાછા રહો.
બહુ તક
આમ ઘણી બધી રીતે સમજાવ્યા અને બહુ મોટી સ્પષ્ટતા પણ કરી દીધી કે હવે પછી કોઈક જેને બધાને ઉચિત લાગે, જેમ ઠીક લાગે એમ. કારણ ભગવાને તો પોતાની વાત કરી દીધી, પણ ગુરુ મહારાજ સામે છે, ગુરુ મહારાજ લઈને આવ્યા છે બધાને આગળ કરીને. એટલે એટલે જ કહ્યું છે ગુરુ મહારાજ આપ અયોધ્યાજી પધારો આ બધાને સાથે લઈને. પણ તે છતાંય ગુરુ મહારાજને કઈ આવો વ્યવહાર તો કરાય ને એમની સાથે. એટલે ફરી પાછું કહ્યું, પ્રભુ આપને જે ઉચિત લાગે તે પ્રમાણે નિર્ણય લો. ભગવાન હોવા છતાંય વ્યવહાર, વિવેક આ બધાનું સમાધાન કરીને ચાલે છે, કે કોઈને એમ ન લાગે કે આ અવિવેક થઈ ગયો છે. એટલે વશિષ્ઠજી મહારાજને પણ આ બધું જ સમજાવ્યા પછી એમની ઉપર પાછો આખો જ નિર્ણય છોડી મૂક્યો કે નિર્ણય આપનો, મારો જે મત છે, મારો જે વિચાર છે એ સ્પષ્ટ કરી દીધો, અને આપને હવે જે ઠીક લાગે એ પ્રમાણે નિર્ણય લો.